એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર કલ્પેશ પટેલની વાર્તા સહી. ઓડિયો પઠન દર્શના જોશી. સસરાજી 10 વર્ષથી સરપંચપણું કરતા હતા. આ વખતે એમને સરપંચ બનવું હતું, પણ મહિલા સીટ આવી એટલે મને આગળ કરી. હું તો ના જ પાડતી હતી. સસરાજી ન માન્યા, પણ ઘરેથી પટલાઈ જતી રહે તો મૂછ નીચી પડી જાય ને પાછી. તોય હું તો તૈયાર ન થાત. પણ એમણે ભેગા કુંવરને ભેળવ્યા. મારા વરને તો વળી ગતિ જ ક્યાં હતી. બાપા કહે એટલા ડગલા ભરે. 2-4 દાડા તો મેં પાછળ જ ફેરવ્યા, પણ પછી દયા આવી એટલે મરશે કહીને સહી કરી આપી. બાકી મને છેક લગી એ વાત કટતી હતી કે મારે નામે કોઈ બીજું શાનું વહીવટ કરે. નામનોય મહિમા જેવો તેવો નથી. પણ બીજે જ દિવસે પાણી ભરવા ગઈ તો કંકુ ડોશી મળ્યા. મને કહે, સાંભળ્યું કે તું ચૂંટણી લડશ બહુ? મેં હા પાડી તો કહે, તારામાં જ થપ્પો મારીશ, પણ સરપંચ થઈને કાંક કરી દેખાડજે પાછી. તારા હહરાએ તો 10 વર્ષ ઓટલા તોડ્યા છે ગોમના. હું હસી પડી. ડોશીને ઓછું કહેવાય કે મારું તો નામ છે બસ. વહીવટ તો એના એ જ સસરાજી, ને એ નહીં તો એમના પાટવી કુંવર કરવાના. ચૂંટણી નજીક આવતી ગઈ એમ એમ ઘરમાં ધાંધલ વધતી ગઈ. ચાનું તપેલું તો ચૂલેથી નીચે ન જ ઉતરે. ચોપાડમાં સસરાજીનો દરબાર ભરાય. વારે ઘડીએ ઓર્ડર આવ્યો જ સમજો, ચા લાવજો. એ તમાકુની વાસ તો એવી આવે કે માથું ફાટી જાય. ચૂલો ફૂંકતા મને થાય, આ ચૂંટણી લડે છે કોણ, હું જ કે કોઈ બીજું? પાછું મનવાળું, મેલને છાલ મારી બાઈ, તને આ રાજરમતમાં રસોઈ ક્યારે હતો? એ તો કૂટશે પાણો ને પાશેરી, આપણે તો સહી કરીને છોટ્ટા. મત આપવા ગઈ તોય એવી જ રીતે ગઈ, જાણે હું એક મતદાર છું બસ. મતપત્ર પર મારું નામ શોધ્યું, કોકિલા કાંતિલાલ પટેલ. થપ્પો મારી બહાર આવી. રસ્તામાં તરલિકાબેન મળ્યા, વાઘ જેવી બાઈ. મેં એમને કદી નિરાશ નથી જોયા. જ્યારે જોઈએ ત્યારે હસતા જ હોય. હાઈસ્કૂલમાં શિક્ષિકા છે, પરણ્યા નથી, મને ભણેલી જાણી માન આપે છે. કેમ સરપંચ સાહેબા, મજામાં ને? એમણે મારો હાથ સાહી લીધો. મત આપવા જાઉં છું, બોલો કોને આપું? ઉગતા સૂરજને કે ગાડાને? તમને ઠીક લાગે એને. આ કંઈ જવાબ ન થયો સરપંચ સાહેબા. તમારે તો સામેથી કહેવું જોઈએ કે મને મત આપો છો. મને મત આપજો બસ. હવે ખરા સરપંચ સાહેબા, બેફિકર રહેજો, તમને જ મત આપીશ. આપણે સ્ત્રીઓ ક્યાં લગી 4 દિવાલો વચ્ચે ગોંધાઈ રહેશું, કહેજો. મેં પરાણે હસતો ચહેરો રાખ્યો. બીજું કરું શું? સસરાજીના નાટકને અબૂધો સાચું માનીને ચાલે એ સમજ્યા, પણ તરલિકાબેન જેવી શિક્ષિત બાઈ પણ સાચું માને? વધારે વાર ઊભીશ તો ભાંડો ફોડી બેસીશ ક્યાંક. હસીને આગળ વધી ગઈ. હું જીતી એ દિવસે તરલિકાબેન મળવા આવ્યા. બહુ ખુશ હતા. ચોપાડ આખી પુરુષોથી ભરાઈ ગયેલી. મારા વર પર તો ટેકેદારોએ એટલું ગુલાલ છાટેલું કે ઓળખાતા જ નહોતા. જરાય ક્ષોભ વગર બેન મને મળવા અંદર આવ્યા. મને ચા ઉકાળતી જોઈ કહે, તમારી જવાબદારી વધી બેન, રસોડું ઝાલી બેસી રહે નહીં ચાલે. હવે ખોબલે ને ખોબલે મત મળ્યા છે એ શું એમ જ? સાચું કહેવું શક્ય ન બન્યું, પણ કહી નહીં શું. હું જ કદાચ બ્રહ્મમાં જીવવા માગતી હતી. એવામાં 15 ઓગસ્ટ હતી. તરલિકાબેને મને ધ્વજવંદન માટે લેખિત નિમંત્રણ મોકલ્યું. સહી કરી આપી મેં છોકરાઓને વિદાય કર્યા. રોમાંચ થયો. સ્ત્રી ધારે તો શું ન કરી શકે. ભાખરી બનાવવા બેઠી એટલામાં એ આવ્યા. સરપંચપણું કરવા માંડ્યું કેમ? મને જલ્દી ખબર ન પડી. મને પૂછ્યા વગર સહી કેમ કરી આલી? તમે ઘરે નહોતા એટલે મને એમ કે છોકરાને નાહક ધક્કો ખવડાવો. માંડ માંડ હું એટલું જ બોલી. એક સામાન્ય વાતનું અવળું સ્વરૂપ, કલ્પના બહારનું હતું મારે માટે આ બધું. કોન ખોલીને સાંભળી લે, હવે પછી મને પૂછ્યા વગર તારું ભણતર દેખાડતી નહીં. પગ પછાડીને ચાલ્યા ગયા. આમને શું કહીએ, મારાથી સરખું રડાયું પણ નહીં. પછી થયું, મારો જ વાક છે, ભૂલી ગઈ કે પુરુષ નથી, સરપંચ બની તેથી શું. મોડેથી પાછો તરલિકાબેનનો ફોન આવ્યો. સહી કરી આપી છૂટા ન થઈ જતા પાછા, સમય કાઢીને આવજો, અમે તમારું સન્માન પણ કરવાના છીએ. ગામના પહેલા મહિલા સરપંચ છો ને, શું છે કે કન્યાઓને પ્રેરણા મળે. આવીશ, કહી ફોન મૂક્યો. મન વાળ્યું, બે ચાર દિવસની વાર છે હજુ તો, એમને સમજાવીશ. આ ક્યાં રાજકારણ છે, આ તો શિક્ષણનો કાર્યક્રમ. હું સાવ જ ન જાઉં એ કેવું લાગે. સ્વાતંત્ર્ય દિનની સવારે પૂછ્યું, હું આવું? તાજા સીવડાવેલા જબ્બા લેંગામાં વર્તો અદ્દલ નેતા જેવા દેખાતા હતા. મારી સામે કતરાતી આંખે જોઈ બોલ્યા, તારે જવું હોય તો હું મરવા દઉં પછી. હું એમ નથી કહેતી, આપણે સાથે જઈએ. એમની આંખોમાં પશુનું ખુનસ ઉભરી આવ્યું. આખા ગામની વચ્ચી નેચા દેખાડો છે મને, કોમે વળ છાની મુની. બૈરા પંચાયત કૂટશી તો ભાઈડા ચ્યાં જશે? ગયા. મેં ન વાળ્યું પછી, નહીં જાઉં તોય શું ખાટું મૂળું થઈ જવાનું છે. નાહીને બહાર આવી, ત્યાં જ બે છોકરીઓ આવી, બેન તમને બોલાવે છે. તબિયત ઠીક નથી, નહીં તો આવત. બેને કહ્યું છે ને કે 10 મિનિટ માટે આવો. જોખમ જાણતી હતી પણ આગ્રહ સામે જોગી જ જવાયું. જાઓ, હું આવું છું. તમ સરખા ગલગોટા બોલાવે ને ન આવું? બનતી ત્વરાએ તૈયાર થઈને ગઈ. શાળામાં અડધું ગામ તો હશે જ, મોટાભાગના તો પુરુષો જ પણ. સૌની નજરથી વિંધાતી હું મંચ પાસે ગઈ. મને જોઈ મારા વર અંદરથી ધૂંધવાઈ ગયા હશે, બધાની હાજરામાં શું કરે પણ. તોય મેં તરલિકાબેનને કહી જોયું, એમને હાથે ધ્વજવંદન કરાવો તો સારું. આચાર્ય પણ એવું જ ઈચ્છતા હોય એવું લાગ્યું, બેન ન માન્યા પણ. રોકડો સવાલ, સરપંચ તમે છો કે કાંતિભાઈ? મૂંઝાઈને બેઠી રહી. સાચું કહી દેતા સંકોચ નડતો હતો. બહેન કેવું ધારે? એટલે પછી હિંમત રાખી ધ્વજવંદન કરાવ્યું. તરલિકાબેને મારો પરિચય આપ્યો. હું આવડ્યું એવું બોલી. મને આવેલી જોઈ થોડી એક સ્ત્રીઓ વરંડા પાસે આવીને ઊભેલી. બેને એમને અંદર બોલાવી. સંકોચાતી એ આવી, મને એથી સારું લાગ્યું. અચાનક મારી નજર પુરુષોની બેઠક ભણી ગઈ. મારા વર નહોતા. સહન ન જ થયું ને આખરે. કાર્યક્રમ સરસ ચાલતો હતો પણ મન જ ન લાગ્યું. બેનની રજા લઈ ઘરે આવી. ભરી બંદૂકે તૈયાર હતા. બૈરાની જાત જ સાલી નપાવટ. આખા ગોમ વચ્ચી આબરૂ કાઢી મારી. તમારી આબરૂ જાય એવું મેં શું કરી નાખ્યું? ના કર્યું હોય તો કર. પેલી મેતીના વાદે ચડી છે એની ખબર છે? મને ભલે ગાળ આપો પણ બેન વિશે એલફેલ ન બોલો ભાઈ સાહેબ. ચેમ, એ રાણ તારી વાલેશ્રી છે? તાલ આવે એટલી વાર છે. એ મેતીને ગોમમાંથી વેતી ના કરી દઉં તો હું મગન રામાનો કાંતિ નહીં. થૂક ઉડાડીને ગયા. બીજું કરીશું. પાછા કહે છે બેનને ખબર પાડી દઈશ. ખબર પાડવી તો દૂર, નજર ઊંચી કરીને જોઈ તો જુઓ. એમને શું બોલવું જ છે ને. ચારેક દિવસ પછી પાછું નિશાળેથી તેડું આવ્યું. સસરાજીને લઈને અમારા વહીવટદાર દવાખાને ગયેલા. ના છૂટકે મારે જવું પડ્યું. મેદાનમાં મોટું ટોળું જમા થયેલું. વાતમાં કશો દમ ન મળે, કાગનો વાઘ થયેલો. મોહન રેવા છોકરાની ફરિયાદ લઈને નિશાળમાં ગયેલો. આચાર્ય હાજર નહોતા. ફાવે એમ બકતો હશે એટલે તરલિકાબેને એને ધમકાવ્યો. પછી તો એક ગાળો બકવા લાગ્યો. બેન ચલાવી લે, લાફો લગાવી દીધો. મોહને ભાગોળમાં આવી ટોળું ઊભું કર્યું. મેતી બહુ ફાટી છે, એને કાઢો બસ. મેં ટોળાને વિખેરી નખાવ્યું, મોહનને સંભળાવ્યું. બેનને કાઢવાવાળા તમે કોણ છો? એમને તમે નોકરી આપી છે કે સરકારે? સરસ્વતીના ધામમાં આવી તમે વિવેક ચૂક્યા એનું શું? માંડ માંડ બધું થાળે પાડી હું આવી. ઘેર પણ વાત ન કરી, ચોળીને ચીકણું કરવાની શી જરૂર? મોહન પાછો સસરાજીનો જ સાગરીત, પંચાયતનો સભ્ય પણ રહી ચૂક્યો છે. સખણો રે એ વાતમાં માલ નહીં. થયું એવું જ. એક સાંજે મારા વર હાથમાં કાગળ લઈ મારી પાસે આવ્યા. લે આમાં સહી કર. હું સફાઈ કરતી હતી એટલે કહ્યું, મૂકો, કરું છું. પછી કાગળ પલંગમાં મૂકી સ્મિત કરીને ગયા. મને કશું ભેદી જણાયું. તરત કાગળ જોયો. વાંચીને તો પગ તળેથી જમીન ખસકી ગઈ. આવી નીચતા, આવું છળ! આ લોકો તો સાવ અધમ નીકળ્યા. સીધા રસ્તે ન ફાવ્યા એટલે કેવો હલકો માર્ગ શોધી પાડ્યો. તરલિકાબેન ચરિત્રહીન છે? કન્યાઓના સંસ્કાર બગાડે છે? તરલિકાબેનની હકલપટ્ટી માગતી અરજીમાં મારે સહી કરવાની? મારી સહી થશે એટલે નીચે બીજી સહીઓ પણ થવાની. એક સુશિક્ષિત અને સંનિષ્ઠ મહિલાને ગામમાંથી કાઢવામાં હું નિમિત્ત બનું? કોકિલાબેન, જોયું તો તરલિકાબેન જ આવીને ઊભા હતા. આવો આવો બેન. બેન, શું આ વાત સાચી છે? બેન સાવ ઢીલાઢફ હતા. વાઘ જેવી દેખાતી બાઈ આટલી પોચટ? એનો વાંક નથી, પણ આ તો અમને સ્ત્રીઓને સદીઓથી મળેલા સંસ્કારો. ચરિત્રનો સવાલ આવે એટલે હથિયાર રાખી દેવા. મેં એમને સધિયારું આપતા જણાવ્યું કે અરજી થઈ છે એ વાત સાચી છે, પણ તમે ચિંતા ન કરતા બેન, આપણે છેક સુધી લડી લઈશું. પણ આ લોકો તમને હેરાન કરશે તો? નાહક મારે માટે થઈને તમારે શું કામ આફત વહોરવી જોઈએ? તમે ને હું જુદા છીએ બેન. ખોટું એ તો ખોટું જ છે ને, ખોટાનો સાથ તો દેવાય જ કેમ? પણ બેન, તમને તકલીફ થાય એવું કશું ન કરતા. સહી કરશો તોય મને ખોટું નહીં લાગે, પણ મને પોતાને લાગશે એનું શું બેન? પણ ઊભા કેમ છો બેન? બેસો, હું ચા બનાવું. ના બેન, હું જાઉં. એમને વધારે આગ્રહ ન કરી શકી. આવ્યા હતા એમ જ ઢીલે પગલે તરલિકાબેન ગયા. પાછી હું એકલી પડી. મારા ઘરમાં મને જ જાણે બીક લાગવા માંડી. અંધારું વધવા લાગ્યું. મેં ફરીવાર અરજી વાંચી. સહી ન કરવાની વાત તો કરું છું, પણ પરિણામ જાણું છું. બરડો સુજાડી દેશે. એમનો ગુસ્સો ક્યાં જાણ્યો છે? કોઈના માટે થઈને મારા ઘરમાં શું કામ હોળી સળગાવી? પણ તરલિકાબેન ઓછા કોક છે, મારું ને એમનું દુઃખ ક્યાં જુદું છે? ના, સહી તો નહીં જ કરું. ધરાર ખોટી વાતમાં હામી શી રીતે ભરવી? પતિ હોય તો વહેવારે, પણ આ મુદ્દે તો હું બેન બાજુ જ છું. અરજી ઓશિકે મૂકી કામે વળી. કામમાં ચિત્ત જ ના ચોટે, પણ વળી વળીને થાય કે અરજીને ફાડીને કટકા કરી નાખું, પણ એ આવીને માગશે તો શું આપીશ? મોડેથી એ આવ્યા. હું મનથી તૈયાર હતી. ઉલટથી જમવા બેસાડ્યા. સંભાર્યા વિના તો રહે અરજી, મેં કહ્યું. પહેલાં શાંતિથી ખાઈ લો, મોઢા સામે તો જુઓ કેવા ઓગળી ગયા છો. ખાવા માંડ્યા. મને એમ કે પ્રેમથી પતી જાય એના જેવી મજા નહીં. કંકાસ તો બળ્યો કોને ગમે? ઘરમાંથી આ પટલાઈ નહીં જાય ત્યાં સુધી જઈવારો નથી. પણ બાપને દીકરો માને જ ક્યાં છે? ઓછું હતું ને ભેગી હું. સરપંચ હોઉં નહીં ને તરલિકાબેન પાછળ પડે નહીં. ના, પણ બેનનો ક્યાં વાંક છે? પાડાને વાંકે પખાલીને ડામ દેવાય એ તો કેમ ચાલે? ઓડકાર ખાઈને ગયે. લાય તો અરજી. ઓશિકે મેલી છે, લઈ લો. બોલતી વખતે ફડક તો હતી જ. જોઈને બોલ્યા, ઓમાં સહી તો કરી નહીં? નથી જ કરી તો. લે કરી દે. એમને તો ક્યાંથી સમજાય? આમાં સહી કર્યામાં મજા નથી, મેં કહ્યું. અવાજ ધ્રુજી ગયો. ચેમ? આવો આક્ષેપ મૂકવામાં તો આપણે જેલના સળિયા ગણવા પડે. આ તો સરકારી કર્મચારી, પાછી સ્ત્રી. માદર બખત હામું ચપચપ બોલે, એટલા ખાતર તને સરપંચ બનાવી હતી? બરડા પર વાગેલો મુક્કો એવો ઝોરુકો હતો કે હું તો બેવડ વળી ગઈ. નહીં કરું, મારી મારીને તોડી નાખશો તોય એમાં તો સહી નહીં જ કરું. કંઈક સાચું તો હોવું જોઈએ ને. મારી તો નહીં નોખું ને માં, મરચું ભરે નીકળ બાર, નીકળ બાર નીકળ. મારું કીધું ના કરવું હોય તો ભર બિસ્તરો હેન્ડ. તમે મારી વાત તો સાંભળો, મારે કશું સાંભળવું નથી, તું નીકળ બસ. આ ઘર જેટલું તમારું છે એટલું જ મારું છે. મારીની માસી ફોતરું ફેરવી નાખીશ હા, કહી એણે મને ધક્કો માર્યો. નીકળ, આવું વંઠેલું બૈરું મારા ઘરમાં ન જોઈએ. બૂમો ન પાડશો ભાઈ સાહેબ, વાસમાં સૌ સાંભળશે. સાંભળે તો સાંભળે, કહું એના મારી, તું સહી કર કાં તો બિસ્તરા બાંધ. નાલાયકનું આંગળી આલી એક પોંચો કેડ્યો, સરપંચ પણ હું કરવા હેડ્યા છે. લે કર છે ક, લાકડી લઉં માહીથી. એમની આંખોમાં પશુનું ખુન્નસ ઉભરી આવ્યું. મારા સંકલ્પો બરફની જેમ ઓગળતા કળાયા. હું, મારું ઘર, પિયર, સંતાનો, ગોળ ને મારી આબરૂ. મેં પેન લેવા ધ્રુજતો હાથ લંબાવ્યો.